તારીખ 7/11/1994 શ્રી સમયસાર શ્લોક 149-150 તથા ગાથા 218 અને 219 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 212
શ્રી સમયસાર પરમાગમ નિર્જરાધિકાર શ્લોક 149 મારી પ્રતિમા પાનું છે 340 218-219 ગાથા ની પહેલાનો કળશ છે જ્ઞાન દશાનું વર્ણન થાય છે જ્ઞાનના પરિણામ કેવા હોય જ્ઞાનમાન સરસ્વતોપી તસ્યાત સર્વરાગર સવર્જનશીલ લિપ્યતે સકલ કર્મ ભી એષ કર્મ મધ્ય પતિતો અપી તતો ન શ્લોકાર્થ કારણ કે જ્ઞાની નિજ રસથી જ સર્વ રાગ રસના ત્યાગરૂપ સ્વભાવ વાળો છે તેથી તે કર્મ મધ્યે પડ્યો હોવા છતાં પણ સર્વ કર્મોથી લેપાતો નથી. શું કહ્યું કે જેને પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન છે તેને પોતાના પરિણામમાં આત્મરસ ઘણો ઉત્પન્ન થયો છે. આત્મરસ કહો કે વિતરાગ ભાવ રસ કહો શાંત એ પ્રકારનું પોતાનું નિજરસ છે. જ્ઞાનીને પોતાના પરિણામમાં નિજરસ છે, આત્મરસ છે, અણાકુ શાંત રસ છે, જેનો અમૃત જેવો સ્વાદ છે, અનુભવ છે. એવા રસથી જ જ્ઞાની તો પરિણામ કરવાના સ્વભાવ વાળો છે. એવા રસના પરિણામ કરવાનો સ્વભાવ હોવાને લીધે સર્વ રાગ રસના ત્યાગરૂપ સ્વભાવ વાળો છે. તેથી રાગ રસ કે જે આકુળતા રૂપ છે, અશાંત છે, દુઃખરૂપ છે, મલિન છે, તેના ત્યાગરૂપ સ્વભાવ વાળો છે. તેના ગ્રહણરૂપ સ્વભાવ વાળો નથી, પણ તેના ત્યાગરૂપ સ્વભાવ વાળો છે. કોની વાત કરે છે આ? નાની ચતુર્થ ગુણ સ્થાનવર્તી. કેમ કે ચતુર્થ ગુણ સ્થાનવર્તી કર્મ મધ્ય પતિ મુનિને કર્મનો ઉદય એ પ્રકારનો નથી. સંસારના જે પ્રકારના સંયોગ વિયોગ હોય છે, અનેક પ્રકારની ભોગ ઉપભોગની સામગ્રી હોય છે, એની વચ્ચે મુનિ તો હોતા નથી. મુનિ તો જંગલમાં હોય છે. એટલે આ જ્ઞાનીની વાત ચાલે છે. ચોથા ગુણ સ્થાનવર્તી જ્ઞાનીની વાત છે. કારણ કે જ્ઞાની નિજ રસથી બે રસ સામા સામા લીધા છે. એક બાજુ આત્મરસ વિતરાગ રસ લેવો છે અને બીજી બાજુ રાગ રસ લેવો છે. રાગ નથી લીધો એકલો, રાગ રસ લીધો છે. શું કે જ્ઞાનીને રાગનો રસ નથી, ઉલટાનો આત્મરસના કારણે એ રાગ રસના ત્યાગ કરવાના સ્વભાવ વાળો છે. એનો સ્વભાવ એવો છે. આપણે નથી કહેતા ભાઈ આનો સ્વભાવ એવો છે, એને બોલાવશો ને ગરમ થઈ જશે, તો એનો સ્વભાવ થઈ ગયો. એમ જ્ઞાનીનો કેવો સ્વભાવ છે કે રાગ રસનો ત્યાગ કરવાનો એનો સ્વભાવ છે. એને રાગમાં રસ નથી અને રાગ રસથી લેપાતો પણ નથી. એને રાગ રસ નથી આવતો અને એનું કારણ લીધું કે આત્મરસ છે માટે રાગ રસ નથી આવતો. વિતરાગ ભાવનો રસ હોવાથી શાંત પવિત્ર રસ, આત્મ ચૈતન્ય રસ ઉત્પન્ન થયેલો હોવાથી અશાંત એવો મલિન રાગ રસ જ્ઞાનીને નથી. એનો ત્યાગનો સ્વભાવ છે એને. તેથી તે કર્મ મધ્ય પડ્યો હોવા છતાં એને પૂર્વકર્મના ઉદયથી અનેક પ્રકારની અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓ હોવા છતાં, સમર્થ દ્રષ્ટાંત લઈએ તો કોઈ જ્ઞાની પૂર્વ કર્મ ને લઈને દેવલોકમાં ઉત્પન્ન થાય છે, તો દેવલોક નો દૈવી વૈભવ છે, ત્યાંના મકાન મહેલ સ્ત્રીઓ અપસરા જેવી ને એ પ્રકારના સુગંધી દ્રવ્યો, એનું શરીર પણ મલિન ન હોય, એના શરીરમાંથી સુગંધ આવે, શરીરમાંથી પ્રકાશ છૂટે, છતાં જ્ઞાની ને રાગરસ નથી એનો. કોઈ જ્ઞાની પૂર્વ કર્મ ને કારણે નરકમાં ઉપજે છે. અત્યારે શ્રેણીક મહારાજે છે જ ને, પેલા તીર્થંકર આવતી 24 ના, તો ત્યાં પણ એ પ્રતિકૂળતાથી લેપાતા નથી. કર્મ મધ્ય પડ્યો હોવા છતાં પણ સર્વ કર્મોથી લેપાતો નથી. એ કર્મથી કર્મની વચ્ચે જ દેખાય છે, પણ એને એને કઈ સંબંધ રહેતો નથી. જેમ વેચી નાખેલા મકાન સાથે સંબંધ નથી, મકાન વેચી નાખ્યું હોય ઓળખે તાને સંબંધીને વેચ્યું હોય, ભાઈ હમણાં ખાલી નહીં કરીએ, તમે કહો તો દસ્તાવેજ કરી દઈએ, પૈસા તમારા લઈને બેંકમાં મૂકી દઈએ, પણ હમણાં જ્યાં સુધી બીજી વ્યવસ્થા નહીં ગોઠવાય ત્યાં સુધી 6-12 મહિના જે અહીંયા રહેશો, કાંઈ વાંધો નહીં, અમારે કાંઈ અત્યારે જરૂર નથી મકાનની, ખુશીથી રહ્યો એમ કે. એ મકાનમાં પહેલા એ રહેતો હતો, હવે રહીએ છીએ એમાં કેટલો ફેર. હા મારું નથી, હજી એમને જ છે બધું, કઈ મોટો ફેર છે કે નહીં. એમ જે સંયોગોમાં પોતાપણું હતું એ જ સંયોગોમાં જ્ઞાન પ્રગટ થતા એ સંયોગોમાં પારકાપણું થઈ જાય છે, પોતાપણું નથી રહેતું. એટલે કર્મ મધ્ય પડેલો હોવા છતાં પણ એ કર્મથી એને સંબંધ રહેતો, લેપાતો નથી એટલે સંબંધ રહેતો નથી. આપણને વહેલી તકે સગવડ થાય તો વહેલી તકે છોડી દેશું, એવી રીતે હા એ બરાબર છે કે સ્વાદ સમજાય છે, સમજાયા પછી લાગુ કરીએ છીએ તો કેળવણી થાય, સમજીને અધર મૂકી દઈએ તો પરિણામ એમ ને એમ રહીએ, કેમ કે સમજેલું અધર ગયું, એ સમજણનો ઉપયોગ શું કર્યો. સવાલ એ છે કે એ સમજણનો ઉપયોગ શું કર્યો, જયારે એ વાત સમજાય છે તો એ સમજણનો ઉપયોગ શું કર્યો. ઘરે જઈને પારકા પણ જોવાનો પ્રયત્ન કર્યો, ભાઈ આ પારકું છે, આ પારકું છે, મારું કેમ દેખાય છે, પારકું કેમ દેખાતું નથી, મારું હું એમાં મારું અસ્તિત્વ છે, એમાં હું ક્યાંય છું, મારું કેમ દેખાય છે, પ્રયોગ કરે. પ્રયોગ વિના પરિણામ કેળવાય નહીં, પ્રયોગ વિના પરિણામ કેળવાય નહીં. એકલા શાસ્ત્ર વાંચનથી કોઈ એકાંત જ્ઞાન માર્ગે આગળ વધવા માંગે નિષ્ફળ જાય, નિષ્ફળ તો જાય પણ પરલક્ષી જ્ઞાન કરે તો એને અવગુણની પણ ઉત્પત્તિ થાય, નુકસાન પણ થાય. જે જ્ઞાનને સમજવામાં આવે છે એવું જે સમજેલું જ્ઞાન એને પરિણામમાં ઉતારવા માટે એને પોતાના ચાલતા ઉદયના પ્રયોગમાં લાગુ કરવું જોઈએ. લાગુ કરવાનો પ્રયોગ કરવામાં ના આવે તો એ જ્ઞાન કેળવાય નહીં. અને ખરેખર જ્ઞાન દશામાં કેટલો પુરુષાર્થ છે એ સમજાય નહીં, કેમ કે એ વખતે એને ખબર પડે કે મારી શક્તિ કેટલી છે આ લાગુ કરવાની, અને જેણે લાગુ કરીને સફળ કર્યા એની કેટલી શક્તિ, ત્યારે એને જ્ઞાનીની ઓળખાણ થાય, જ્ઞાની પ્રત્યે બહુમાન આવે, એના પુરુષાર્થને એ સમજી શકે, નિદર સમજી શકે નહી. મુનિ દશા સમજવી હોય તો એક રાત જંગલમાં રહી આવવું, ઠીક. કેવી રીતે રહેતા હશે? કોઈ વ્યવસ્થા ન હોય, છતાં કોઈ નિર્ભય અવસ્થા, નિશંક અને નિર્ભય અવસ્થામાં રહેતા હોય, જેને શિયાળાની રાતની ઠંડીનો પણ અસર થતી નથી. હા, અંદરથી આનંદનો કરંટ ચાલે છે. એમ વીજળીનો કરંટ ચાલે તો બીજું બધું ભૂલી જાય કે નહીં? હે, એમ અંદર આનંદનો કરંટ છે એટલે શરીરને ભૂલી જાય છે. આત્માના પ્રદેશે પ્રદેશે એટલો આનંદ ઉભરાય છે કે શરીરની શુદ્ધતા રહેતી નથી, ઠંડી ગરમી કાંઈ ખબર નથી પડતી. અહીંયા તો ચોથા ગુણસ્થાન વર્તી ગ્રહસ્થિની વાત લીધી છે. મનુષ્ય હોય, દેવ હોય, નારકી હોય, તિર્યંચ હોય, પૂર્વકર્મ પ્રમાણે ચાર ગતિના ઉદયને ભોગવતો હોય, છતાં પણ જ્ઞાની ક્યાંય લીપાતો નથી અને તેથી તેને નિર્જરા છે. હવે આ જ અર્થનું વ્યાખ્યાન ગાથા દ્વારા કરવામાં આવે છે. ગાથા 218 અને 219 એક સાથે છે. નાની રાગ પજ્જહો સંવદેવેશુ કમ મજ્જગદો નોલિપદી રજેણદુ કદ મજ્જે જહાં કણયમ. નાની પુનોરત્તો સંવદેવેશુ કમ મજ્જગદો લિપદી કમરણદુ કદ મજ્જે જહાં લોહમ. દ્રષ્ટાંત સાથે સમજાયું છે. નાની કે જે સર્વદ્રવ્ય પ્રત્યે રાગ છોડનારો છે, રાગ પ્રહાયક લીધું છે. શું? રાગ પજ્જ હો. નાની કે જે સર્વદ્રવ્ય પ્રત્યે રાગ છોડનારો છે, તે કર્મ મધ્ય રહેલો હોય તો પણ કર્મરૂપી રજથી લીપાતો નથી. બંધનધિકારમાં દ્રષ્ટાંત આપશે કે શરીરે તેલ લગાડ્યું હોય તો અખાડામાં મલ કુસ્તી કરતો હોય એને ધૂળ ચોંટે છે, પણ કોરું શરીર હોય તો ધૂળ ચોંટતી નથી. ત્યાં રાગ રસને ચિકાશ લીધી છે, તેલની ચિકાશ લીધી છે. એમ જ્ઞાની જે સર્વ દ્રવ્યો પ્રત્યે રાગને છોડનારો છે, જરાય ચિકાશ નથી. કોઈ પદાર્થ જોઈને એને સારાપણું કે ખરાબપણું દેખાતું નથી. જે પદાર્થ જે છે તે છે, એમાં કોઈ સારું ને કોઈ ખરાબ એવી કલ્પના કરવાની કાંઈ જરૂર નથી. જે છે તે છે. પરમાણુ પરમાણુ છે, જીવ જીવ છે, પોતે જ્ઞાન તત્વ છે. જ્ઞાન તત્વ છે એટલે માત્ર જ્ઞાતા રહેનારો એક પદાર્થ છે. તે રાગને છોડનારો છે. છોડનારો એટલે માટે કીધું કે પહેલા કરતો તો હવે નથી કરતો, માટે એ જ જ્ઞાની પહેલા અજ્ઞાન દશામાં જે તે પદાર્થો પ્રત્યે રાગ કરતો હતો, હવે તે તે પદાર્થોને વચ્ચે હોવા છતાં રાગ કરતો નથી, તો રાગ કરતો નથી તો શું કરે છે કે છોડે છે રાગને, ને રાગ થતો નથી એટલે છોડે છે એમ કહેવામાં આવે છે. તે કર્મ મધ્ય રહેલો હોય, કર્મના ઉદય વચ્ચે હોય તો પણ એને કર્મ રજથી લેપાતો નથી. જેમ ફાનું કાદવ મધ્ય રહેલું હોય તો પણ લેપાતું નથી, તેમ એને કાટ ચડતો નથી. સોનાની લગડી કાદવમાં પડી ગઈ હોય, 6-12 મહિના 2 વર્ષ સુધી જડે નહીં, અચિંતી જડે, તો એ લગડી લગડી કાટ વગરની હોય, એને સોનાને કાટ લાગે અને કનકને કાટ લાગતો નથી. જેમ અગ્નિને ઉદય લાગતી નથી, ઉદય એવા કોમળ શરીરવાળા જીવો છે, જરાક તડકો પડે તો પણ મરી જાય, જરાક પ્રકાશનો તડકો આવે ત્યાં મરી જાય. તો અંધારું હોય ને ટાઢોળું રહેતું હોય ત્યાં જ ઉદય થાય, બાકી કઈ અગ્નિ હોય ત્યાં તો ઉદય થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અગ્નિને ઉદય લાગે નહીં, આ બહેનશ્રી વચનામૃતમાં લીધું છે. એમ સોનાને કાઠ લાગે નહીં. અને અજ્ઞાની બીજી ગાથા અજ્ઞાની લીધી છે કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે રાગી છે, ભલે સંયોગ ન હોય કે ન હોય, એને સંયોગ હોય ન હોય તો પણ એ રાગી છે. આ તાંદુળિયો મચ્છ ચોખા જેટલું જેનું શરીર છે, અને મગરમચ્છની પાપણ ઉપર બેઠો બેઠો એને કાંઈ માછલા ખાય કે એવું નથી, પણ રાગ એવો છે કે આ બધા માછલાને હું ખાઈ જાઉં. આ મગરમચ્છ છે આળસુની જેમ પડ્યો છે, મોઢું ફાડીને મોઢામાં આટલા માછલા આવે છે, જવા દે છે કે એ સર્વદ્રવ્ય પ્રત્યે રાગ છે. અને શું સર્વદ્રવ્યો નથી એની પાસે, જ્ઞાની હોય એટલે એની પાસે સર્વદ્રવ્યો હોય એવું નથી, સર્વદ્રવ્યો પ્રત્યે રાગ રાગ કરનારો છે. શું એ રાગી છે? પેલા ને સર્વદ્રવ્યો પ્રત્યે વિતરાગતા છે, પછી હોય ન હોય એની સાથે સંબંધ નથી. આ સર્વદ્રવ્ય પ્રત્યે રાગી છે, તે કર્મ મધ્ય રહ્યો થકો કર્મરજથી લેપાય છે. એ સંયોગોની વચ્ચે રાગ દ્વેષ કર્યા કરે છે. સંયોગો ન હોય તો રાગ દ્વેષ કર્યા કરે છે, હોય તો પણ કર્યા કરે છે. જેમ લોખંડ કાદવમાં રહ્યો થકો લેપાય છે, તેને કાટ લાગે છે, તેમ લુડાનો ટુકડો એક દી પણ કાદવ મારીએ તો કાટ ચડી જાય. એને એ બંને સોનાનો અને લોઢાનો દ્રષ્ટાંત આપ્યો છે. એની ટીકા, જેમ ખરેખર સુવર્ણ કાદવ મધ્ય પડ્યું હોય તો પણ કાદવથી લીપાતું નથી, અર્થાત તેને કાટ લાગતો નથી, કારણ કે તે કાદવથી અલિપ્ત રહેવાના સ્વભાવ વાળું છે. સોનાનો એવો સ્વભાવ છે, કાદવને કારણે કાટ લાગે એવું નથી એમ કે છે. સોનાને અને લોઢાને નિમિત્ત તો કાદવનું એક સરખું છે. જો નિમિત્તથી કાર્ય થતું હોય તો જેમ લોખંડને કાટ લાગે તેમ સોનાને પણ કાટ લાગવો જોઈએ, એમ થતું નથી. કેમ કે ઉપાદાનના સ્વભાવ પ્રમાણે કાર્ય થાય છે, નિમિત્તના સ્વભાવ પ્રમાણે કાર્ય નથી થતું. એટલે સોનાનો સ્વભાવ લીધો. શું આયા સંયોગ? સોનું તો અનેક પરમાણુનું સંયોગી દ્રવ્ય છે, અનેક પરમાણુનો જેમાં સંયોગ છે, એક પદાર્થ નથી. પણ સિદ્ધાંતમાં તો, દ્રષ્ટાંતમાં તો એવી રીતે લેવું પડે જેથી લોકોને સમજાય. સોનું કાદવ મધ્ય પડ્યું હોવા છતાં પણ તેને કાટ લાગતો નથી, કારણ કે તે કાદવથી અલિપ્ત રહેવાના સ્વભાવ વાળું છે, કાટ ન ચડે એવા સ્વભાવ વાળું છે. તેવી રીતે ખરેખર જ્ઞાની કર્મ મધ્ય રહ્યો હોય તો પણ કર્મથી લીપાતો નથી, કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ, તેના ત્યાગરૂપ સ્વભાવ પણ ત્યાગરૂપ સ્વભાવ પણ હોવાથી નાની કર્મ થી અલિપ્ત રહેવાના સ્વભાવ વાળો છે. શું કીધું? નાની ખરેખર કર્મ મધ્યે રહ્યો હોય તો પણ એ પૂર્વ કર્મ ન ઉદય લેવો. કર્મ થી લિપાતો નથી કારણ કે સર્વ પરદ્રવ્ય લીધું, સર્વદ્રવ્યની પરદ્રવ્ય લીધું. જે પરદ્રવ્યને પરદ્રવ્ય તરીકે જાણે છે એમાં રાગ થતો નથી. મકાન વેચાણા પછી પારકું થઈ ગયું માટે રાગ થતો નથી. શું મકાન તો મકાન જ છે, હતું મકાન છે પણ મકાન, પણ પારકું થયું એટલે રાગ નથી. નહીતર એટલો રાગ હોય કે એની કાંકરી ખરવી જોઈએ, એમાં ગાબડું પડે તો જાણે આત્મામાં ગાબડું પડ્યું. રાગ એવો થાય, પોતાપણું હોય તો, પોતાપણું ન હોય તો જે થવા યોગ્ય હોય તે થાય છે. એનો કરતા હરતા પોતે નથી, નાતા હોવાથી કરતા હરતા એને ભાવ થતો નથી કરવાપણોનો. સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ, તેના ત્યાગરૂપ સ્વભાવ પણ છે જ્ઞાનીને. જગતના જીવો જે પરદ્રવ્ય પ્રત્યે રાગ કરે છે, જ્ઞાનીને એ રાગના ત્યાગ કરવાના સ્વભાવ પણ છે. એનો સ્વભાવ બદલાઈ ગયો છે, રાગ વર્જનશીલ એમ લીધો. જ્ઞાની રાગ વર્જનશીલ છે, એને રાગ થતો નથી. કેમ? પોતાપણું હોય ત્યાં રસ પડે, પોતાપણું હોય ત્યાં એને ઠીપ લાગે, રસ પડે, સાવધાની આવે. જ્યાં પોતાપણું નથી ત્યાં સાવધાની નથી, ઉપેક્ષા થઈ જાય છે, ઉદાસીનતા આવી જાય છે. તમે સંસારી છો એવું માની બેઠા છો, તમે આત્મા નથી. હે, તો આત્મા પણ છો ને સંસારી પણ છો. ગુરુદેવ કહે છે કે તમે ભગવાન આત્મા છો. ગુરુદેવ શું કહે છે? તમે તો ભગવાન આત્મા છો. તો આપણે ના પાડવી કે નહીં નહીં નહીં, અમે સંસારી છે એમ કેવું. અને સંસારી છીએ એમ કરીને સંસારી રહેવું છે કે મટવું છે એ કયો હવે? સંસારમાં જીવ પરિભ્રમણ કરે છે, જન્મ મરણ કરે છે, એ મટાડવા માટેની વાત છે. અહીંયા તો મટાડવા આવ્યો છું કે પરિભ્રમણ કરવા રાખવા આવ્યો છું, વાત શું છે? બસ તો કે છે કે તારું આત્મ સ્વભાવ છે એ રાગ રહિત વિતરાગ સ્વભાવી પદાર્થ છે. આત્મા સ્વભાવથી રાગ રાગ રૂપે નથી. રાગ તો આત્માની અવસ્થામાં થયેલો રોગ છે. જેમ શરીરની અવસ્થામાં રોગ થાય તે શરીરની પર્યાય છે, તો પણ તે નાશ કરવા યોગ્ય છે, મટાડવા યોગ્ય છે. એમ રાગ છે એ નાશ કરવા યોગ્ય ને મટાડવા યોગ્ય છે, રાખવા જેવો નથી. તકલીફ ક્યાં પડે છે? રાગ મીઠો લાગે છે ત્યાં. શું? જ્યાં રાગ મીઠો લાગે છે ત્યાં એને છોડવો ગમતો નથી, એટલે એમાં રસ પડે છે. એનાથી બંધાય છે જીભ, એનાથી બંધાય છે અને એના ફળમાં દુઃખ ભોગવે છે. નાની કર્મ મધ્યે રહ્યો હોય તો પણ કર્મથી લેપાતો નથી કારણ કે સર્વપરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ, તેના ત્યાગરૂપ સ્વભાવ પણ હોવાથી. કેવું ફેરવી ફેરવીને લે, વિયોગ બુદ્ધિ, ત્યાગ, ત્યાગ સ્વભાવ પણ, રાગના ત્યાગ સ્વભાવ પણ, સંયોગની વિયોગ બુદ્ધિ, નાની કર્મથી અલિપ્ત રહેવાના સ્વભાવ વાળો છે. જેમ લોખંડ કાદવ, એ જ્ઞાનીની વાત કરી, હવે અજ્ઞાનીની વાત કરવી છે, કે જેમ લોખંડ કાદવ મધ્ય પડ્યું થકું કાદવથી લેપાય છે અને કાટ લાગી જાય છે, કારણ કે તે કાદવથી લેપાવાના સ્વભાવ વાળું છે, માટે કાટ ચડે એવો એનો સ્વભાવ છે માટે, તેવી રીતે ખરેખર અજ્ઞાની કર્મ મધ્ય રહ્યો થકો કર્મથી લેપાય છે, કર્મ મધ્ય તો હોય જ બધા જ, જ્ઞાની કે અજ્ઞાની પૂર્વ કર્મના ઉદયની મધ્યમાં તો બધાને રહેવું પડે, અનિવાર્યપણે રહેવું પડે છે, શું પણ એક લેપાય છે ને એક લેપાતા નથી, અજ્ઞાની લેપાય છે કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ સ્વભાવ પણ હોવાથી અજ્ઞાની કર્મથી લેપાવાના સ્વભાવ વાળો છે. એક બીજો દ્રષ્ટાંત પણ ગુરુદેવ બહુ સરસ આપતા હતા આ વિષયમાં, કે જ્ઞાનીની અવસ્થામાં પણ રાગનો વિકલ્પ દેખાય છે અને અજ્ઞાનીની અવસ્થામાં રાગ દેખાય છે, બેની અવસ્થામાં રાગ દેખાય છે, ફેર કેટલો, એનું એક દ્રષ્ટાંત બહુ સરસ આપતા હતા, કે મીંદડીના મોઢામાં મીંદડીનું બચ્ચું હોય ને મીંદડીના મોઢામાં ઉંદર હોય એટલો ફેર છે, કેટલો ફેર છે, ઉંદર ને ગ્રહણ કરવાનો એનો એની પકડ છે, એની પકડમાં ઉંદર ને છોડવો નહીં, લોહી લોહાણ થઈ જાય તો પણ મૂકવો નહીં, અને એનું બચ્ચું હોય તો એને દાંત વાગે નહીં એવી રીતે સંભાળથી પોચા પણ એને પકડે, બીજું તો એને સાધન નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ સાથે લઈ જવું હોય તો એને તો હાથ નથી કે તેડી લે, વોઢેથી પકડે છે પણ એને દાંત બેસે નહીં, તો કે મોઢામાં બે ચીજ છે, બચ્ચું પણ છે અને ઉંદર પણ છે, બે ને પકડ્યા છે એમ કહેવાય, શું કહેવાય, બેને મોઢામાં પકડ્યા છે પણ પકડ પકડમાં ફેર છે, કેટલો બધો ફેર છે, પકડ પકડમાં બહુ મોટો ફેર છે, એમ જ્ઞાનીની મુખરૂપી પર્યાયમાં રાગ છે અને જ્ઞાનીની મુખરૂપી પર્યાયમાં પણ રાગ છે, અજ્ઞાનીને રાગની પકડ છે, અજ્ઞાનીને રાગની પકડ છે, પોતે જે વાત કરે જે વાત કહે એ જે વાત કરતા એને જે રાગ થાય એની પકડમાં આવીને રાગ કરે છે, આ શું એમ કે છે, તારી ચીજ નથી ને એને પકડે શું કરવા, આવ્યો તો આવ્યો એને ઉપર છલો કરીને જવા દે ને, આવ્યો એટલે મારો રાગ ને હું આમ કહેવા માંગુ છું આમ હોવું જોઈએ એમ શું કરવા પકડે છે, ઠીક જે થાય તે થાય, થયું તો થયું, ન થયું તે ન થયું, એની પકડ આવવી જોઈએ નહીં, એટલે અજ્ઞાની છે એ રાગને ગ્રહણ કરવાના સ્વભાવ વાળો છે, શું કેવી રીતે લીધો છે, ખરેખર અજ્ઞાની કર્મ મધ્ય રહ્યો થકો લેપાય છે કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવેલો જે રાગ, કરવામાં આવતો એવો જે રાગ તેના ગ્રહણરૂપ પકડરૂપ સ્વભાવ વાળા પણ છે, એને એ પોતાના રાગને પકડીને ચાલે છે, આ છોડીને ચાલે છે, બેના બેની પર્યાયમાં રાગ છે, ઠીક, એક પંગતમાં જમવા બેસે, નાની પણ જમે ને અજ્ઞાની પણ જમે, વણાને રાગની પકડ છે, બહુ સરસ છે, મિષ્ટાન બહુ સારું છે, શું એનો રસ લેતો જાય છે, રાગમાં એનો રસ લેતો જાય છે, નાની જ્ઞાતા ભાવે વિકલ્પ છે, એના છોડવાના સ્વભાવ વાળો છે, રાગને છોડવાના સ્વભાવ વાળો છે, પકડ કરવાના સ્વભાવ વાળો નથી, કઈ સારું નથી કઈ ખરાબ નથી, ઉદયને પૂર્વ કર્મના ઉદયને નિવર્તવા માટે પ્રવૃત્તિ છે, પકડ એની પકડ એને નથી, એનો એ વખતે રાગને કેમ છોડવો એનો પુરુષાર્થ ચાલે છે, અલ્પરાગ છે એને પણ કેમ છોડવો, એનો પુરુષાર્થ ચાલે છે, પકડતો નથી. પણ એ વખતે જે વિકલ્પ થયો, લાડવાનું મટકું ભાંગ્યું, મોઢામાં મૂક્યું, એનો જે વિકલ્પ થયો, એના છોડવાનો પ્રયત્ન ચાલે છે અને પકડ આવે છે. આ રસોઈ બરાબર બની નથી તો એને આમ ફાવે નહીં, ને બરાબર બરાબર બની હોય તો દાળના હબડકા, રાગના હબડકા છે, દાળના હબડકા નથી પણ રાગના હબડકા લીએ છે, પકડાય છે ત્યાં, એ બરોબર પકડાઈ જાય, આખો આત્મા ત્યાં પકડાઈ જાય છે. રાગ રસમાં આખો આત્મા પકડાય છે, જ્યાં વિતરાગ ભાવ છે ત્યાં રાગનો વિકલ્પ ઉપર છલ્લો આવીને ચાલ્યો જાય છે. ભૂલો, ત્રણ રૂપનો નાથ હોવા છતાં પોતાને ભૂલો એમ છે. પામર ને દિન માન્યો, હા મને આ બહુ સારું મળ્યું, પણ શું તું રાખો કેમ થઈ ગયો આવી રીતે, શું ગુરુદેવ કહેતા, બહુ સરસ ગુરુદેવના કેટલાક દ્રષ્ટાંતો તો બહુ સારા હતા. ગામડાની અંદર આમ છાણમીણમાં જાય કે નહીં, એમાં કોઈ ભેંસનો મોટો પોદળો મળે, એક પોદળો એવડો મોટો હોય કે આખી હુંડલી ભરાઈ જાય. એ ગામમાં એ નાની ઉંમરની દીકરી હોય, છોડીઓ હોય, સારો મજાનો પોદળો જોવે છે, રાજી રાજી થઈ જાય કે લો એક પોદળે મારી તો હુંડલી. ધન ગમે એટલું ભેગું થાય પણ એ પૂરવા સમાન એટલા માટે છે, છોડી ન જવાનો છે. કોઈ અધૂરું ભોગવતો નથી, પૂરું તો ભોગવતો નથી પણ અધૂરું ભોગવતો નથી, પણ આવે ત્યાં રાજી રાજી થઈ એ મને આવ્યું, એ મને મળ્યું, પણ ક્યાં તારામાં એક રચકણ આવ્યો છે, તારામાં આવ્યું કાંઈ, જો તો ખરો અસ્તિત્વ તો જો. ફોટો હરખાવે પૈસા વાળાને, સારું લાગશે ખરાબ લાગશે એમ ન જોવે, શું મુક્ત થતો જાય છે. જ્ઞાની સમયે સમયે મોક્ષ પ્રત્યે અનન્ય પરિણામે ગતિ કરતો હોવાથી આવે છે 254 પત્રમાં. મોક્ષ પ્રત્યે અનન્ય ગતિ કરે તો તીવ્ર મુમુક્ષુતા છે, મુમુક્ષુતાને તીવ્ર મુમુક્ષુતાની વાત કરે ને, મોક્ષ પ્રત્યેના અનન્ય પરિણામ એટલે છૂટતો જાય છે. અજ્ઞાની બંધાતો જાય છે ને આ છૂટતો, સંયોગ તેના તે છે. આત્માભિમુખ રહેવાનો પુરુષાર્થ કરતા એ મુકાય છે એમ જો ઓળખાય તો એનું હૃદય નમી પીડ્યા વિના રહે નહીં. ભાવાર્થ, જેમ કાદવમાં પડેલા સુવર્ણને કાટ લાગતો નથી અને લોખંડને કાટ લાગે છે, તેમ કર્મ મધ્ય રહેલો જ્ઞાની કર્મથી બંધાતો નથી અને અજ્ઞાની કર્મથી બંધાય છે. એકના એક સંયોગોમાં એક બંધાય છે અને એક છૂટે છે. શું કારણ છે કે નિમિત્તનું કારણ નથી, ઉપાદાનનું કારણ છે. આ જ્ઞાન ને અજ્ઞાનનો મહિમા છે. જ્ઞાની છૂટે છે તે જ્ઞાનનો મહિમા છે અને અજ્ઞાની બંધાય છે તે અજ્ઞાનનો મહિમા છે. હવે આ અર્થનું અને આગળની આગળના કથનની સૂચનાનું કળસ્વરૂપ કાવ્ય કહે છે. 150 નંબરનો કળશ છે. આ કળશ જરા જ્ઞાનીની આજ્ઞા એને જ્ઞાનીના સાનિધ્યમાં વાંચવા જેવો છે, નહીતર ગડબડ થાય એવું છે. પાછું શું યાદ્રક ત્રાદ્રક યાસ્તિ તસ્ય વશતો યસ્ય સ્વભાવો હિ યઃ કર્તુમ નેશ કથંચનાપિ પરેહે અન્યાદ્રશઃ શક્યતે અજ્ઞાનમ તુ કદાચનાપિ ભવેત નાનમ ભવત સંતતઃ સંતતમ નાનિન ભુંક્ષો પરાપરાધ જનિતો નાસ્તિ બંધસ્તવ. શ્લોકાર્થ. આ લોકમાં જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વસ્તી જ અર્થાત પોતાના આધીન જ હોય છે. વસ્તુનો જેવો સ્વભાવ જળ તે જળ, ચૈતન્ય તે ચૈતન્ય. વસ્તુનો જેવો સ્વભાવ તેવો સ્વભાવ છે એ પોતાને કારણે છે. જળનો સ્વભાવ ચૈતન્યના કારણની નથી, કારણથી નથી, અને ચૈતન્યનો સ્વભાવ જળના કારણથી નથી. જેનો જે સ્વભાવ છે તેનો તે સ્વભાવ પોતાને વશ પોતાના કારણે છે. વસ્તુને આધીન પોતાને આધીન છે, કોઈનો સ્વભાવ બીજાને આધીન નથી. એવો વસ્તુનો જે સ્વભાવ તો વિજ્ઞાન ચાલે છે. આ બધું સાયન્સ છે, ધર્મનો ગ્રંથ છે કે વિજ્ઞાનનો ગ્રંથ છે? કે વિજ્ઞાનનો ગ્રંથ છે. અને વિજ્ઞાન ને ધર્મ બે કોઈ જુદી ચીજ નથી. વથુ સહાવો ધમ્મો. વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. તો વસ્તુનો સ્વભાવ એ વસ્તુનું વિજ્ઞાન છે, અને વસ્તુનો સ્વભાવ તે વસ્તુનો ધર્મ છે. માટે વિજ્ઞાન અને ધર્મ એક જ પદાર્થને બતાવનારા બે શબ્દ છે, એકાર્થવાચક શબ્દો છે. એવો જે વસ્તુનો સ્વભાવ તે પર વસ્તુઓ વડે કોઈ પણ રીતે બીજા જેવો કરી શકાતો નથી. જેમ કે સોનાનો સ્વભાવ કાટ નહીં લાગવાનો છે, તો કાટ લાગવાના સ્વભાવ વાળો જે કાદવ છે, કાટ લગાડવાના સ્વભાવ વાળો, તેના દ્વારા કઈ કાટ સોનાને ન લગાડી શકાય એમ કેવું છે. કેમ કે વસ્તુનો જે સ્વભાવ છે તેને બદલી શકાતો નથી, બીજા દ્વારા તેને બદલી શકાતો નથી. માટે જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે, હવે જ્ઞાનીની વાત લે છે. આટલું સ્થાપ્યા પછી સિદ્ધાંતિક રીતે વસ્તુનું વિજ્ઞાન આટલું સ્થાપ્યા પછી હવે બહુ જોરદાર વાત કરી છે. માટે જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે એવા જે જ્ઞાની, શું નિરંતર પોતાના જ્ઞાનમય જ્ઞાયક સ્વભાવે રહેલા જ્ઞાની, તે કદી પણ અજ્ઞાન, એને કદી પણ અજ્ઞાન થતું નથી. એને સ્વપ્ને પણ કોઈ સંયોગ પોતાનો ભાસતો નથી. જાગ્રત અવસ્થામાં તો સવાલ નથી, સ્વપ્ને પણ કોઈ સંયોગ પોતાનો ભાસતો નથી, અને રાગ પણ પોતાનો ભાસતો નથી કે મેં કર્યો, હું કરું છું, હું એનો કરતા છું, એ સ્વયં થાય છે એમ ભાસે છે. ભિન્ન પડેલા છે એટલે સ્વયં થાય છે એમ ભાષે છે. માટે જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે, નહીતો જ્ઞાનમયપણે પરિણમે છે, તે કદી પણ તેને કદી પણ અજ્ઞાન થતું નથી, એની એવી ભૂલ થતી નથી. જસોનાથના પાર્કિંગ ચોકમાં જોવે ને એક આરે 100-200 મોટર પડી હોય, રાજી રાજી થઈ જાય કેમ? આપણે શું લેવા દેવા છે? આ બધી ભાડુતી ગાડીઓ છે, જુદા જુદા ધણી એના ઊભા છે, આપણે કઈ લેવા દેવા નથી. જોવે માટે રાગ થાય એવું કઈ નથી. પોતાપણાની કલ્પના રાગને ઉત્પન્ન કરે છે, અને પારકાપણાની કલ્પનાને કઈ લેવા દેવા રહેતો નથી. ઉપેક્ષા કરી લે છે, જે હોય તો મારે શું. કદી પણ એને અજ્ઞાન થતું નથી, પારકામાં પોતાપણું થતું, અજ્ઞાન થતું નથી એટલે પારકામાં પોતાપણું થતું નથી, પરમાસ્વપણું થતું નથી. તેથી એ જ્ઞાની, હવે જો આચાર્ય મહારાજ કેવી કડક વાત કરે છે, હે જ્ઞાની તું કર્મોદય જનિત ઉપભોગને ભોગવ. આ જગતમાં પરના અપરાધથી ઉપજતો બંધ તને નથી, અર્થાત પરના અપરાધથી તને બંધ થતો નથી. કર્મનો ઉદય આવ્યો માટે તને રાગ થશે એ વાત તું છોડી દેતો. જ્ઞાનીનો ઉપદેશ આપ્યો છે શું, હે જ્ઞાની ગમે તેવા સંયોગો ઉભા થાય, અનુકૂળતાઓ ગમે એટલી આવે કે પ્રતિકૂળતાઓ ગમે એટલી આવે, તને રાગ દ્વેષ કરાવશે એ વાત તું ભૂલી જજે. એ વાત કોઈ રીતે સ્વીકારવા જેવી રહેતી નથી, કેમ કે સંયોગોના કારણે રાગ નહીં ને સંયોગોના કારણે દ્વેષ. આખું જગત એમ માને છે, આમ થયું માટે આમ થયું, આમ થયું માટે આમ થયું, આણે મને હેરાન કર્યો, આ આમ બોલ્યો માટે મને દ્વેષ થયો, આ આમ બોલ્યો માટે મને રાગ થયો, ઠીક, અને અપમાન કર્યું માટે દ્વેષ થયો. સાચી વાત છે, ખોટી વાત છે. બીજાના અપરાધથી તને અપરાધ થાય એવો ક્યાંય કાયદો નથી. અપમાન કરનારે એનું અહિત કર્યું છે, એ દોષનો, એ દોષનો અપરાધનો દંડ એ ભોગવશે. પણ એને લઈને તને દોષ થાય કે અપરાધ થાય એમ વસ્તુનું સ્વરૂપ નથી. તને થાય તો તારે લઈને થાય છે, એમ કહેવું છે, એવું જ હોય ને. બીજાના કારણે બીજાને અપરાધ થાય એમ ખરેખર હોય શકે નહીં. શું કે ભાઈ, અમે ફલાણી જગ્યાએ જઈએ પણ ત્યાં અમને ફાવે નહીં, ત્યાં બધા માણસો એવા રહ્યા ને અમને ફાવે નહીં, એને કારણે એનો ફાવે એમ છે, પોતાનું કારણ છે. એટલે કે પરના કારણે તને કઈ થશે એવો ડર, એવી માન્યતા છોડવા માટે કહે છે. ઠીક, બહુ કડક વાત છે, જરા મૂળ સમજેવો છે. નાની ભૂંક્ષ, છેલ્લા પદમાં શું કીધું, હે જ્ઞાની તું ભોગવ. ઠીક, આચાર્ય કઈ જ્ઞાની ને ભોગ ઉપભોગ દેવાનો ઉપદેશ કરતા હશે એમ કહો છો, એમ નથી. પરને કારણે અપરાધ થાય છે એ વાતને મૂળ માંથી કાઢી નાખવા માટે એમ કહે છે, આશય સમજવો જોઈએ. આચાર્ય દેવની જ્ઞાનીની વાણીનો આશય સમજવો જોઈએ. અજ્ઞાની છે ને એ ભોગ ભોગ ઉપભોગને ત્યાગ કરવાનો ઉપદેશ આપે, હે, છતાં એને આશય નથી. એ પ્રમાણે અહીંયા ભોગને ભોગવવાનો ઉપદેશ છે તો કે એનો આશય એમ નથી. ઠીક, લીધું 679માં કૃપાલુ દેવે, જ્ઞાનીની વાણીમાં અને અજ્ઞાનીની વાણીમાં આશય ભેદ છે. આશય કહેવાનો આશય શું છે, કહેવાનો આશય એ છે કે પરદ્રવ્યની પર્યાયને કારણે તને અપરાધ થતો નથી. પરદ્રવ્યની પર્યાયને કારણે તને અપરાધ થતો નથી, થાય નહીં તને અપરાધ. શું એ પ્રકારનું ચોખ્ખું જ્ઞાન છે, સારા ખરાબ ની કલ્પના વાળું જ્ઞાન નથી. શું, કલ્પિત જ્ઞાન નથી. સારું ખરાબ લાગે છે એ બધી કલ્પના છે, એમ કેવું છે, છે નહીં ચીજ, સારી ખરાબ છે જ નહીં, એ બધી કલ્પના છે. આવો 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 કળશ છે, આવી બધું શાસ્ત્રમાં આવી વાતો આવે બીજું જ્ઞાનીના સાનિધ્યમાં ન વાંચો તો અનાદિની ભોગ ભોગની રુચિ છે એ પછી તીવ્ર થઈ જાય, શાસ્ત્ર વાંચતા વાંચતા તીવ્ર થઈ જાય. એટલા માટે કહ્યું છે કે આચાર્યોના મહાન શાસ્ત્રો છે એને જ્ઞાનીના ચરણ સાનિધ્યમાં બેસીને એનો એનો સ્વાધ્યાય ને અધ્યયન કરવું. પોતાની મેળે વાંચવા જાય તો મોટી ગડબડ થાય, ઊંધો પડી જાય. શાસ્ત્ર શસ્ત્ર પર થઈ પડે ને એને શાસ્ત્ર શસ્ત્ર થઈ પડે એટલે આત્મઘાતી થાય એને. ખરેખર તો શાસ્ત્રોનો એમાં અપરાધ નથી, અપરાધ તો પોતાની વિપરીતતાનો છે. શું છે ને, એટલા માટે એમ લીધું. જુઓ ફરીથી લ્યો એને, માટે જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે ક્યાંથી શરૂઆત કરી? નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે ભવેત જ્ઞાનમ ભવત સંત સંતતમ એમ લીધું છે. હું સંતતમ જ્ઞાનમ ભવત જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે તેને કદી પણ અજ્ઞાન થતું નથી. એક બીજી વાત વિચારવા જેવી વાત એ છે આની અંદર, અજ્ઞાનપણે જગતના જીવો પર પદાર્થોનો ત્યાગ કરે છે. માને છે એમ કે હવે અમને પર પદાર્થનો ત્યાગ તમે કર્યો હોવાથી હવે અમને એનો રાગ થતો નથી. ભાનુભાઈ આવતા હતા ને, પેલા બીડી પીતો હતો કે 25 વર્ષથી બીડી છોડી દીધી છે કે શું, હવે બીડીનો રાગ જ નથી રહ્યો કે. સાચી વાત હશે ખોટી વાત છે? ત્યાગ કર્યો માટે રાગ ગયો એમ નથી. જૈન દર્શનમાં ચતુર્થ ગુણ સ્થાને રાગના નિમિત્તો વચ્ચે રહીને રાગનો અભાવ કરવા માટે આત્મા કેળવાયા પછી મુનિ દશામાં ત્યાગ કરે છે. કેમ કે સામે રાગ રાગ થાય એવી ચીજનો વિયોગ હોય તો રાગ ન થવો સહેલો છે, પણ રાગ થાય એવી ચીજનો સંયોગ થયા પછી રાગ ન થવો એ અઘરો છે. કઠણ છે. સામે ચીજ ન હોય ને રાગ ન થાય તો સહેલી વાત છે, પણ સામે ચીજ હોય ને રાગ ન થાય એ વાત બહુ કઠણ છે. અને સમ્યક દ્રષ્ટિની કેળવણી ત્યાંથી થાય છે, પછી મુનિ દશા આવે છે. શું એમને મધ્યથી મુનિ નથી થયા કોઈ એમ કહે છે, એટલો આત્માને કેળવો છે ચતુર્થ ગુણ સ્થાને, એટલું ઉપાદાનને મજબૂત શ્રદ્ધા જ્ઞાનમાં પકડ્યું છે એમ છે. રાગ છે, ભોગ ભોગની ક્રિયા છે ને છૂટતો જાય છે. અદ્ભુત વાત છે કે નહીં? એવું જ્ઞાન દશા એવી અદ્ભુત દશા છે. માટે આચાર્યોએ પણ જ્ઞાનીઓની પ્રશંસા કરી છે, આચાર્યોએ પણ જ્ઞાનીઓની એ કારણે પ્રશંસા કરી છે કે છૂટતો જાય છે, બંધાતો નથી. બહુ ગૂઢ આશય છે, ગૂઢ છે અને ગંભીર આશય છે
એકદમ.
નહીં એમ નથી કીધું ના, કોઈ પણ જીવના ભોગ ઉપભોગની મુનિ દશામાં આવેલા આચાર્ય અનુમોદ ના કરે તો એને ભોગ ભોગવવાનો દોષ લાગી જાય એને, કેમ કે એને તો 9 કોટી પચકાણ છે. મુનિને તો કરવું કરાવવું અનુમોદવું મન વચન અને કાયાથી, 9 કોટી તો પચકાણ છે એને. તો પછી આ તો આચાર્ય લખે છે, જ્ઞાની ભૂંક્ષવ હે જ્ઞાની તું ભોગવ, અનુમોદ ના કરે છે કે બિલકુલ નહીં? સિદ્ધાંત બીજી રીતે છે, આશય બીજી રીતે છે કે કોઈ પણ પરદ્રવ્ય જનિત અપરાધ કોઈ બીજાને થાય તો તે જ્ઞાની નથી. સંયોગોને કારણે મને રાગ થયો એમ માનનાર જ્ઞાની નથી. એમ કેવું છે, એવી રીતે આત્માને કેળવે છે, પછી મુનિ દશા આવે છે, ત્યારે એ ત્યાગ સાચો ગણવામાં આવે છે. નિત્ય ત્યાગ સાચો ગણવામાં આવતો નથી. હા, દરેક નો ભોગ ભોગ નો ઉદય તો કર્મોદય જનિત જ હોય ને, કઈ લાયો લવાય છે, કોઈ પણ સંયોગ લાયો થોડો લવાય છે, અને લાયો લવાય તો વ્યવસ્થા જ ન રહીએ કોઈની. એક સંયોગ માટે બધા પડાપડી કરે છે, એનું શું કરવું? કુવેતમાં તેલ ઘણું થાય છે, માટે ઈરાક કે હું લઈ લઉં, અમેરિકા કે હું લઈ લઉં, પછી રશિયા કે હું લઈ લઉં, થાય હું બધા મરે એમાં તો. ચીજ એક છે, લેનારા અનેક છે, કોઈ પોતાના કારણે એને કરી શકે નહીં, એને લાવી શકે નહીં. જે કર્મોદય જનિત છે એ કર્મોદય જનિત છે, તારા આત્મજનિત નથી એમ કેવું છે. કર્મોદય જનિત જે સંયોગ છે એ પરમાણુ જનિત અવસ્થા છે, આત્માએ કરેલી અવસ્થા નથી. આત્માને એની સાથે કઈ લેવા દેવા નથી. આત્મા કરી શકતો નથી, માટે ભોગવી પણ શકતો નથી. ભોગવી શકતો નથી ને કરી શકતો નથી, એ આશય સમજાવવા માટે આમ કીધું છે. ભોગવ એમ કહીને ભોગવી શકે છે એમ વાત નથી, ભોગવી શકતો નથી એમ વાત છે એની અંદર. એટલા માટે પેલા સિદ્ધાંત સ્થાપિત કર્યો. સિદ્ધાંત એટલા માટે સ્થાપિત કર્યો કે જેનો જે સ્વભાવ હોય તે પોતાના આધીન હોય છે, અને તે બીજા દ્વારા એને કઈ કરી શકાતું નથી. આ એક વસ્તુનું સ્વરૂપ છે, એ સ્વરૂપ અનુસાર અહીંયા એમ વાત છે કે જે જ્ઞાનપણે પરિણમે છે એ અજ્ઞાનપણે કેમ પરિણમે? શું કર્મનો ઉદય આવે એટલે જ્ઞાનીને અજ્ઞાની કરી નાખે એમ કે છે? સીધો સવાલ શું છે કે કર્મનો ઉદય એવો કોઈ આવે કે જ્ઞાની અજ્ઞાની થઈ જાય કે નહીં? ગમે એવો ઉદય આવે જ્ઞાની જ્ઞાની જ રહીએ, નરકમાં જાય તો જ્ઞાની જ્ઞાની રહીએ, અને સ્વર્ગમાં જાય તો જ્ઞાની જ્ઞાની જ રહીએ. એની યોગ્યતા એવી છે, એની ઉપાદાનની યોગ્યતા બતાવે છે. નિમિત્તવાસી પણ એની યોગ્યતા છે, તો એની યોગ્યતાને કારણે નુકસાન આવે એના ઉપર, જે અસર આવે છે પોતાના કારણે આવે છે એમ છે. પણ એને પર સાપેક્ષ સમજાવવામાં આવે છે કે નિમિત્ત આવું નિમિત્ત હતું એટલે એને આવી અસર થઈ, પણ એ અસર લેવા યોગ્ય જીવ હતો. તેથી જ્ઞાની કે જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે એને કોઈ ભોગ ઉપભોગ એનું એને મલિન કરાવી અજ્ઞાની કરાવી નાખે એ બની શકે નહીં. માટે જ્ઞાનીને ભય નથી કર્મના ઉદયનો, જ્ઞાની નિશંક અને નિર્ભય છે. આવો ઉદય આવશે તો મને આમ થઈ જશે એવું જ્ઞાનીને હતું નથી. આવું હશે તો નહીં અવાય, એમ તો ઘણી ઘણી વાતો કરી છે. જે નિવૃત્તિમાં કર્મની નિર્જરા ન થાત તેવી અનેક ગણી નિર્જરા અમને પ્રવૃત્તિ કરતા કરતા થઈ રહી છે. ઠીક, નિવૃત્ત થઈને, ધંધા વેપાર થી નિવૃત્ત થઈને જ્ઞાન ધ્યાનમાં રહ્યા હોત ને નિર્જરા કરી હોત એના કરતા વધારે નિર્જરા અમે કર્મના ઉદય મારીને કરી છે એમ કે છે. કેમ કે એ વખતે અમે ભિન્નપણાનો જોરથી પુરુષાર્થ કર્યો છે, કદાચ નિવૃત્તિમાં એટલા જોરથી પુરુષાર્થ ન કર્યો હોત. એને એ સમજાય એવું છે કે કોઈ માણસને શરીર શક્તિ ઘણી છે, શરીર બળ ઘણું છે, શું પણ એ બળનો પ્રયોગ ક્યારે કરે? કે સામે કોઈને મારવા આવે ત્યારે, ઉપર ઘા કરે ને ત્યારે, એના ઉપર ત્યાં સુધી એને શરીર બળ કરવાનો પુરુષાર્થનો પ્રયોગ નથી કરવો પડતો. એનો પુરુષાર્થ ક્યારે જાગે? સામે કોઈ આવ દુશ્મન આવી જાય ત્યારે. એમ જે કર્મનો ઉદય છે એની સામે લડવા માટે જ્ઞાનીનો પુરુષાર્થ છે, એટલો જોરથી ચાલે છે નિર્જરા વધી જાય છે. એને લોકો એમ જોવે છે કે આ કર્મના ઉદયમાં આવી રીતે અંદર ફસાયેલા છે. આ કહે છે કે અમે એ વખતે મુક્ત થઈ રહ્યા છે. સુગંધીજીની એ બધું ઉદાહરણ છે. એ પણ ગ્રસ્ત દશામાં રહ્યા રહ્યા ઘણો પુરુષાર્થ કર્યો, જબરજસ્ત પુરુષાર્થ કર્યો. એમનો પુરુષાર્થ તો નજરે જોયો છે. શું એ જબરજસ્ત પુરુષાર્થી હતા એ? એટલે તો આપણે પુરુષાર્થ મૂર્તિ એવું નામ નાખ્યું છે. વિશેષણ સમજીને નાખ્યું છે. એવી ગ્રસ્ત દશામાં પણ એક અવતારેથી કૃપાળુદેવને અનુકૂળતા હતી ધંધાની, તોય ફસાણા નથી. આમને ધંધાની અનુકૂળતા નહોતી, તોય ફસાણા નથી. પછી બેને થોડોક ફેર છે, ગ્રસ્તપણું સામાન્ય છે, પણ એમનો પુણ્યોદય હતો એટલે એમના ભાગીદારો વગેરે પડખે હતા. બીજી કોઈ ચિંતા નહોતી, આર્થિક ચિંતા નહોતી આમને બિલકુલ નહીં. દરિદ્ર અવસ્થા હતી. પુરુષાર્થ એવો જ કર્યો, એક ભવતારી, બંને એક ભવતારી. એનો અર્થ એમ છે કે પુરુષાર્થને એને કર્મોદયને ખરેખર કાંઈ લેવા દેવા નથી. એવું અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, જેને ભિન્ન પડવું છે એને બે થી ભિન્ન જ પડવું છે. અને એ કામ જે રીતે કરે છે એ રીતે પોતાનું કામ કરી જાય છે. ફરીથી વિશેષ લેશું કાલે. અહીં સુધી રાખે ભાવાર્થ.